प्रवचन नंबर 668 तारीख 5/1/1958 मोक्ष मार्ग प्रकाशक रहस्यपूर्ण चिट्ठी।
सर्व मंगल मंगल्यम सर्व कल्याण कारकम प्रधान जय नम चतुर्सन नमो समय स्वभाव आय श्री मोक्ष मार्ग प्रकाशक नाम शास्त्र है एना रचयिता पंडित प्रवर टोडल मंदिर साहेब थे एक रहस्यपूर्ण चिट्ठी पर पाचल लखी है युवा मत छापी 200 वर्ष पहला किया है रहस्य था અને ઘણા શાસ્ત્રોનો અભ્યાસ એને હતો યાદશક્તિ ચેતણ બહુ હતી સીધશ્રી મુલતાન નગર મહાશુભ સ્થાન વિશે સ્વધર્મીભાઈ અનેક ઉપમાયોગી અધ્યાત્મ રસરોચક ભાઈશ્રી ખાનચંદજી ગંગાધરજી શ્રીપાલજી સિદ્ધારથદાસજી આદિ સર્વ સ્વધર્મ યોગી લિકિટિંગ ટોડોમલના શ્રી પ્રમુખ વિનય શબ્દ ઉદ્ધાર શ્રી પ્રમુખ એટલે પંચપરમેશ્વર પ્રમુખ સિદ્ધની પ્રમુખ નમસ્કાર કર્યો શ્રી પ્રમુખ વિનય શબ્દ ઉદ્ધાર અહીં યથાસંભવ આનંદ છે યથાસંભવ આનંદ છે જેટલો જોઈએ એટલો આનંદ છે તમને ચિદાનંદ ઘનના અનુભવથી સહજાનંદની વૃદ્ધિ જાણું છું આનંદની પ્રાપ્તિ કેમ થાય છે એ કારણ બતાવ્યું કે પોતાનો શુદ્ધ ચિદાનંદ ભગવાન આત્મા છે એને અનુભવથી એટલે એને અનુસરીને એનું લક્ષ્ય કરીને એની પ્રતીતિ કરીને એમાં એકાગ્ર થઈને ભાવના કરવાથી સહજાનંદની વૃદ્ધિ જાણું છું જ્ઞાનની વૃદ્ધિ ચાહું છું એમ નથી હું પણ સહજાનંદ આનંદની વૃદ્ધિ ચાહું છું એમાં જ્ઞાન આવી ગયું બીજો તમારો એક પત્ર ભાઈ શ્રી રામસિંહજી ભુવાનીદાસજીને આવ્યો હતો તેના સમાચાર જહાનાબાદથી અન્ય સ્વધર્મીઓએ લખ્યા હતા ભાઈશ્રી આવા પ્રશ્નો તમારા જેવા જ લખે આ વર્તમાન કાળમાં અધ્યાત્મ રસના રસિક જીવો બહુ જ થોડા છે એની સંખ્યા ઘણી ઓછી છે અધ્યાત્મ રસનો રસાસ્વાદ કરવો અધ્યાત્મ એટલે આત્માની અધિસ્તરમુખ થઈ અને આત્માનો અનુભવ કરવો ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે એવા જીવો આ કાળમાં ઘણા ઓછા છે બહુ થોડા છે આ કાળમાં 200 વર્ષ પહેલા થોડા કાળ લખો એ પછી તો કાળ ઉતર તો ઘણો જ હશે તો આ કાળે તો થોડા હોય એવો પ્રશ્ન નથી આપણા ભાગમાં સોનગઢના સંત આવ્યા એટલે આપણને એમ લાગે છે કે અધ્યાત્મ રસના રસિક જીવો ઘણા છે પણ બહાર દુનિયામાં તમે જયારે આંટો મારો ત્યારે તમને ખબર પડે કે કાંઈ છે અંધારું એટલી ક્રિયાકાંડમાં મગ્ન છે બધા અધ્યાત્મ રસ એટલે આત્માની સન્મુખ થઈને ચંદ્રકૃષ્ણના ચારિત્ર્ય પરિણમતા એટલે અતિન્દ્રિય આનંદ આવે એનું નામ અધ્યાત્મ છે આ ક્રિયાકાંડમાં જે રાગ થાય અને એનું પણ આકુરતા દુઃખ છે એવા જેવો તો ઘણા છે અનંતા છે પણ આત્માની વાત સાંભળી એની પ્રતીતિ કરી એનું જ્ઞાન કરવું અને એનો અનુભવ કરીને રસ ચાખવો એવા આત્માના રસિક જીવો બહુ ઓછા છે આ કાળે લખે જ પોતે 200 વર્ષ પહેલા આ વર્તમાન કાળમાં, આ પંચમ કાળમાં અધ્યાત્મ રસના રસિક, અધ્યાત્મ રસ એટલે જ્ઞાન ને આનંદ, એ રસ છે એમાં જરે છે, જ્ઞાન ને આનંદ અનુભવ કરતા એમાંથી પર્યાયમાં જ્ઞાન ને આનંદ જરે છે. એક દેહરાદૂન કરીને ગામ છે, એ દેહરાદૂનથી થોડાક માઇલ છે કે એક પહાડ છે, પહાડ એને સહસ્ત્રધારા પહાડ કહેવામાં આવે છે. એ પહાડમાંથી ધીની ધારો એમને ઉપરથી પડ્યા જ કરે, આપણે દેખાય આ ધારો ગણી શકાય, પાણીની ધારો ગણી શકાય એવી ધારો ચોવીસે કલાક એ પથ્થરમાંથી વહ્યા કરે છે, એને સહસ્ત્રધાર પહાડ કહેવામાં આવે છે. અમે જોવા ગયા હતા એમાં આત્માની સન્મુખ થતા એમાં મોટો આ પહાડ છે જ્ઞાનને આનંદનો, દરિયો સમુદ્ર, એમાંથી પર્યાયમાં પ્રવાહ, અધ્યાત્મ રસ એટલે કે આનંદનો રસ કહેવા કરે એવા રસિકજીઓ આ કાળમાં બહુ ઓછા છે. આ વર્તમાન કાળમાં અધ્યાત્મ રસના રસિકજીવો બહુ જ થોડા છે, થોડા છે એમના લગતા બહુ જ થોડા, રેર કેસ. ધન્ય છે તેમને, ધન્ય છે તેમને જે સ્વાનુભવની વાર્તા પણ કરે છે. આત્માનો અનુભવ અને અનુભવનો વિષય શું છે એ વાત કરનાર પણ બહુ થોડા છે, વાર્તા પણ કરે, સ્વાનુભવની વાર્તા પણ કરે છે એ જીવો ઓછા છે. એ જ વાત કહે છે પદ્મનદી 25 શાસ્ત્ર છે, એમાં 23 નંબરનો એક શ્લોક છે, આધાર આપે છે પોતે. જે જીવે પ્રસન્ન ચિત્તથી આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત જ સાંભળી છે, અનુભવ પહેલાની વાત કરી, અનુભવ થાય તો રસ આવે, પણ અનુભવ પહેલા જે જીવે પ્રસન્ન ચિત્તથી આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત જ સાંભળી છે, હજી ખાલી દેશના સાંભળી છે, તે ભવ્ય પુરુષ, એને ભવ્યની ઉપમા આપી છે, તે પુરુષ નહીં, તે ભવ્ય પુરુષ એટલે મોક્ષમાં જવાની લાયકાત વાળો જીવ એને ભવ્ય પુરુષ કહેવામાં આવે છે. પુરુષ એટલે સ્ત્રી પુરુષ એમ નહીં, પુરુષ એટલે આત્મા. તે ભવ્ય પુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનો નિશ્ચયથી પાત્ર થાય છે. અનુભવ થાય એ તો નિશ્ચયથી પાત્ર થઈ ગયો અને થોડા કાળમાં એનો મોક્ષ પૂર્ણાનંદની પ્રાપ્તિ એને થવાની છે. પણ જેને આત્માનું ભાન નથી, આત્માનો અનુભવ નથી, એવા જીવો પણ જો આત્માની વાત પ્રસંગથી સાંભળતા હોય તો એનું ફળ બતાવે છે. મુનિરાજ ભાવલગી સંત લખે છે, ભવિષ્યમાં થનારી મુક્તિનો, મુક્તિ એટલે જ્ઞાન ને આનંદની પરિપૂર્ણ પ્રાપ્તિ, ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ અને આકુલતાનો પણ અભાવ, એવી ભવિષ્યમાં થનારી મુક્તિનો નિશ્ચયથી ખરેખર પાત્ર થઈ ગયો. આ ભવિષ્યવાણી છે, પરેની અપર છે, મુનિરાજની વાણી છે, અપર જેને વનશાસ્ત્ર લખ્યું છે, અર્થાત જરૂર મોક્ષમાં જાય છે. નિશ્ચય શબ્દ લખ્યો છે ને એટલે એનો અર્થ કર્યો નિશ્ચયનો, નિશ્ચયથી પાત્ર થાય છે એનો અર્થ કર્યો, તે જરૂર મોક્ષમાં જાય છે. સંસ્થામાં રહેતો નથી, હવે ખાલી વાત સાંભળી આત્માની, એમાં અનુભવ તો પછી થાય ને, પણ વાત સાંભળે તો અનુભવ થાય ને, પણ પડખે જ ન ચડે અધ્યાત્મની વાત સાંભળવા તો અનુભવ થવાનો નથી ને, એ તો પાત્ર છે નહીં. પણ અનુભવ પહેલા જે પ્રસંગથી પોતાના શુદ્ધાત્માની વાત સાંભળે છે અને શુદ્ધાત્માનો અનુભવ કેમ થાય એ વાત સાંભળે છે જ્યારે તેને આચાર્ય ભગવાન કહે છે કે જરૂરી મોક્ષનો પાત્ર થઈ ગયો, મોક્ષમાં જશે, સંસાર નહીં આવે લાંબો. એવું તો સાંભળવાનું પડી આધાર આપ્યો, અધ્યાત્મ વાત સાંભળે તો એનું ફળ સારું છે. હવે પોતે લખે છે, ભાઈ શ્રી તમે જે પ્રશ્નો લખા તેના ઉત્તર મારી બુદ્ધિ અનુસાર કાંઈક લખું છું. મારી બુદ્ધિ અનુસાર થોડી બુદ્ધિ છે, ગણધર ભગવાન જેવી બુદ્ધિ નથી, મુનિરાજ જેવી નથી હોતી, થોડી બુદ્ધિ છે તો એના અનુસાર કાંઈક હું લખું છું. પોતાને સમયજ્ઞાની હતા, સમયજ્ઞાની થઈ ગયા હતા, મિથ્યા દ્રષ્ટિ નહોતા, સમય દ્રષ્ટિ હતા. કાંઈક લખું છું તે જાણશો, મારી બુદ્ધિ અનુસાર તમારા પ્રશ્નો ઉત્તર આપું છું. અને અધ્યાત્મ આગમનો ચર્ચા ગર્ભિત પત્ર તો શીઘ્ર આપ્યા કરશો. અને અધ્યાત્મ આગમનો, અધ્યાત્મમાં એટલે દ્રવ્યાનો યોગ અને આગમ એટલે ચરણાનો યોગ, કર્ણાનો યોગ ને પ્રથમાનો યોગ, ત્રણે આગમમાં જાય, એનો ચર્ચા ગર્ભિત પત્ર તો પત્ર લખ્યો એમની ચર્ચા ગર્ભિત, એમાં ચર્ચા હોય આત્માની એમ તો શીઘ્ર આપ્યા કરશો. મેળાપ તો કદી થવો હશે ત્યારે થશે, એ તો હોનાર હોય તો મેળાપ થાય. આ ભારતમાં હતા, ઓલા હતા પંજાબમાં, એટલે કે પાકિસ્તાનમાં હતા, પાકિસ્તાન બેઠા હતા, એને પત્ર ઇલિયારે પત્રવાર. હવે તો ત્યાંથી પ્રતિમા લઈ અને આવી ગયા છે અને જયપુરમાં બિરાજમાન કરી. અત્યારે સિંધી લોકો શું એ મંદિર બનાવ્યું છે જયપુરમાં, બહુ સરસ સ્વાધ્યાય ચાલે છે રોજ સિંધીઓ. મેળાપ તો કદી થવો હશે ત્યારે થશે. અને નિરંતર સ્વરૂપ અનુભવનો અભ્યાસ રાખજો. અભ્યાસ એનો કરવો, જાત કર્મનો કરવો કે લોકના વિભાગ કેટલા છે, એની મેરુકરજ કેટલું છે, અને સર્વજ્ઞા દેવો કેટલા છે, અને આયુષ કેટલું છે, અભ્યાસ કરવો કે નહીં, એ અભ્યાસ નહીં કરતા. સ્વરૂપ અનુભવનો અભ્યાસ કરજો, સ્વરૂપ શું છે અને એનો અનુભવ એકાગ્રતા કેમ થાય એનો અભ્યાસ નિરંતર કરજો. શ્રી અસ્તુ. હવે સ્વાનુભવ દશા વિશે જે પ્રશ્નો એને લખ્યા એનો ઉત્તર આપશો. હવે સ્વાનુભવ દશા વિશે પ્રત્યક્ષ પરોક્ષ આદિ પ્રશ્નોના ઉત્તર સ્વબુદ્ધિ અનુસાર લખું છું. તેમાં પ્રથમ જ પ્રત્યક્ષ અને પરોક્ષ શું છે એનો ખુલાસો પોતે કરશે હમણાં. તેમાં પ્રથમ જ સ્વાનુભવ સ્વરૂપ, સ્વાનુભવનું સ્વરૂપ જાણવા અર્થે લખું છું. આત્માનો અનુભવ શું ચીજ છે એ પ્રથમ હું દર્શાવું છું. જીવ નામનો ચેતન પદાર્થ અનાદિકાળથી મિથ્યાદ્રષ્ટિ છે. સમય સમય કરીને એ મિથ્યાદ્રષ્ટિ થાય છે, થાય છે તો સમયવર્તી, ત્રિકાળવર્તી તો શુદ્ધાત્મા છે, ત્રિકાળવર્તી દ્રવ્ય સ્વભાવ તો ત્રણેકાળ શુદ્ધ છે, મિથ્યાદ્રષ્ટિ થતો નથી. પણ શુદ્ધાત્માને ભૂલે છે અને પરને પોતાનું માને છે અને પરને જાણવા રોકાય છે ત્યારે તેને પર્યાયમાં મિથ્યા દશા ઉભી થાય છે. એક સમય પૂરતી બીજા સમયે મિથ્યા તો ટળી શકે છે. સમય સમય કરીને અનાદિકાળથી પ્રવાહ ચાલુ છે એમ મિથ્યાદ્રષ્ટિ છે. પર્યાયની મુખ્યતાથી વાત કરે છે કે મિથ્યાદ્રષ્ટિ છે. મિથ્યાદ્રષ્ટિ પણ દ્રવ્ય દ્રષ્ટિ તો પરમાત્મા છે, પણ પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે, એની પર્યાયથી જોવામાં આવે તો એને આત્માનું ભાન નથી, અનુભવ નથી, માટે તેને મિથ્યાદ્રષ્ટિ કહેવામાં આવે છે. ત્યાં સ્વપ્નના યથાર્થ સ્વરૂપથી વિપરીત શ્રદ્ધાનું નામ મિથ્યાત છે. મિથ્યા તો કોને કહેવાય એની વ્યાખ્યા કરે છે કે સ્વ પર, સ્વ એટલે પોતાનો શુદ્ધાત્મા, પર એટલે આત્મા સિવાય આખું જગત, એના યથાર્થ રૂપથી એનું જેવું સ્વરૂપ છે સ્વનું અને પરનું, એવા રૂપથી વિપરીત શ્રદ્ધાન કરે છે. આત્મા કરતા છે અને એને કરતા માને છે, એ જ્ઞાયકનો જ્ઞાતા છે એને પરનો જ્ઞાતા માને છે, એ વિપરીત સિદ્ધાંત છે દ્રવ્ય સંબંધે પર્યાય સંબંધે. અને પર પદાર્થ વ્યવહારિક નહીં છે એને નિશ્ચયિક નહીં માને છે, અને પરિણામ પરિણામથી થાય છે, આત્મા ન કરતો હોવા છતાં પરિણામને હું કરું છું એમ પર સંબંધે પણ વિપરીતતા થઈ ગઈ, પર્યાયને સત ન માની. એટલે સ્વપર, સ્વપરના યથાર્થ રૂપથી વિપરીત સિદ્ધાંત. સ્વપરનું યથાર્થ રૂપ કેવું છે કે પરિણામ તો પરિણામથી થાય છે અને પરને જાણનાર તો ઈજ જ્ઞાન છે, હું જાણનાર નથી, એવું યથાર્થ એને સ્વરૂપ વિચારવું જોઈએ. યથાર્થ રૂપથી વિપરીત સિદ્ધાંતનું નામ મિથ્યાત છે. વળી જે કાળે કોઈ જીવને, વળી જે કાળે જે સમયે કોઈ જીવને, બધા જીવને નહીં કોઈ જીવને, દર્શન મોહના ઉપશમ ક્ષય ક્ષોપશમથી નિમિત્તની પ્રધાનતાથી સમજાવે છે. વ્યવહાર વિના પરમાર્થ સમજાવી શકાતો નથી, એટલે વ્યવહાર દ્વારા નિમિત્ત દ્વારા ઉપાદાની વાત સમજાવે છે. દર્શન મોહ નામનો એક કર્મ છે જગતમાં, એનો ઉપશમ ક્ષય ક્ષોપશમથી સ્વપરના યથાર્થ શ્રદ્ધાનરૂપ તત્વાર્થ શ્રદ્ધા થાય. જેવું તત્વ છે એવું પોતાને સ્વને પરનો ભાગ થાય ત્યારે યથાર્થ એને ખ્યાલ આવે છે, એને યથાર્થ શ્રદ્ધાન તત્વાર્થ શ્રદ્ધાન કહેવામાં આવે છે. તત્વનું શ્રદ્ધાન તત્વ નવ છે, એ નવ તત્વમાં પણ નવ પર્યાય રૂપ છે અને એમાં અન્વયરૂપ શુદ્ધાત્મા છે, એનું શ્રદ્ધાન થતા એને યથાર્થ નવ તત્વ જેમ છે વિપરીત ન ભાષે પણ જેમ તેમ ભાષે. જ્યાં સુધી આત્માને ન જાણે ત્યાં સુધી પરિપાપનો કરતા સ્વયં માને છે, આત્મા ન જાણે ત્યાં સુધી પરનો જ્ઞાતા સ્વયં માને છે. એ બધું વિપરીત સિદ્ધાંત હતું, એ અનુભવના કાળથી વિપરીત સિદ્ધાંત ચાલ્યું જાય છે. નવ તત્વનું જેમ છે યથાર્થ સ્વ પરનું, સ્વ તો પોતાનો શુદ્ધાત્મા અને નવ તત્વ પર છે, કે પરિણામ થવા યોગ થાય કે મારા કરવાથી થતા નથી, એ પરનું સિદ્ધાંત કહેવાય. પરનું યથાર્થ સિદ્ધાંત કોને કહેવાય કે આત્મા કરતા જ્ઞાતા છે તેથી તે પરિણામનો પણ કરતા નથી, પરિણામ થવા યોગ થાય છે એનો પણ આત્મા કરતા નથી, પરિણામનો કરતા પરિણામ છે અને પરનો જ્ઞાતા પરને જાણનાર ઇન્દ્રિય જ્ઞાન છે હું જાણતો નથી, એમ નવ તત્વના ભેદને જાણવું એ પણ આત્માનો સ્વભાવ નથી. આ સ્વ પરનો યથાર્થ સિદ્ધાંત એનું ચાલે છે વાત, તત્વાર્થ સિદ્ધાંતની વાત ચાલે છે. આત્માને આત્મા પણ એ જાણે છે ને, પરિણામને હું કરું છું એમ જાણું છું ખોટું છે, વિપરીત છે, અને પરિણામને હું જાણું છું એ પણ વિપરીત છે. પરિણામને હું કરું છું એ પણ પરને જાણતો નથી, પરિણામને હું જાણું છું એ પણ પરને જાણતો નથી, સ્વને તો જાણતો જ નથી, પણ સ્વ પરનો યથાર્થ સદાર શબ્દ વાપર્યો છે. સ્વપરના યથાર્થ સદાનું તત્વાર્થ સદન થાય ત્યારે તે જીવ સંકેતી થાય છે, સમ્યક દર્શન થાય છે, દર્શનનો ક્ષયાદી થઈ જાય છે અને આત્માનો અનુભવ થતાં સમ્યક દર્શન થાય છે. માટે આગળ માટે સ્વપરના સિદ્ધાંતમાં, હવે જો ખુલાસો કરે છે, સ્વપરના સિદ્ધાંતમાં શુદ્ધાત્મ સિદ્ધાંત રૂપ નિશ્ચય સમ્યક ગર્ભિત છે. ઓલો વ્યવહાર સંકેત છે, સ્વ અને પર બેનું સિદ્ધાંત કરવું તે વ્યવહાર સંકેત છે. એકલું પરનું સિદ્ધાંત કરવું એ તો અજ્ઞાન છે, સોને સોને પરને પરરૂપ જેમ છે જાણે એનું સિદ્ધાંત એ પણ વ્યવહાર છે, બે આવ્યા માટે વ્યવહાર છે. પણ એ વ્યવહાર સંકેતની અંદર પણ નિશ્ચય સિદ્ધાંત ગર્ભિત રહેલું છે, એટલે શુદ્ધ આત્માનું એને ભાન છે, એની પરિણતિ ચાલુ છે અને નવ તત્વથી હું ભિન્ન છું એવું ભેદ જ્ઞાન નિરંતર સંકેતી હોય છે. આ રહસ્યપૂર્ણ ચીઠી બહુ સારી છે, સમજવા જેવી છે. અધ્યાત્મની ચીઠી સ્વપ્ન સિદ્ધાંતમાં શુદ્ધાત્મ સિદ્ધાંત રૂપ નિશ્ચય સમજ ગરબી છે. હમણાં હું આવતો હતો ત્યાં લંડનનો ફોન આવ્યો, લંડનમાં બેઠા બેઠા એ પરમાર્થ વચનિકા, આના પછી પરમાર્થ પ્રચનિકા આવશે એ વાંચીએ છીએ અને એની અંદર આવું આવું આવ્યું છે એમ મને એને સમજાયું, એટલે લખાણ હતું વંચાયું. ભાઈ આવું છે આમાં તો છે તો એવું તો કે કોઈ માનતો નથી તો બી જાણે કે આપણે શું કામ છે આપણે આપણું કરો. એટલે કહેવાનો વારો આ થઈ છે કે આવા જીવો પણ દેશાવરમાં અધ્યાત્મ રસિક જીવો પણ છે અને અધ્યાત્મની વાંચે છે પણ ખરું, ચર્ચા કરે છે ફોનમાં, અમેરિકાથી ફોન આવે એમાં ચર્ચા કરે મારી આવે. માટે સ્વપ્નના સિદ્ધાંતમાં એટલે વ્યવહાર સિદ્ધાંતમાં વ્યવહાર જ્ઞાનમાં વ્યવહાર સિદ્ધાંત અને વ્યવહાર જ્ઞાન એ બેમાં વ્યવહારમાં નિશ્ચય ગર્ભિત રહેલો છે. જો વ્યવહારમાં નિશ્ચય ગર્ભિત ન હોય તો એ વ્યવહાર ભાસમાં જાય છે, વ્યવહાર નહીં નો વિષય ન રહીએ. આ તો રહસ્યપૂર્ણ ચીધી છે ને. સ્વપ્નના સિદ્ધાંતમાં એટલે વ્યવહારના સિદ્ધાંતમાં શુદ્ધાત્મ સિદ્ધાંતરૂપ નિર્વિકલ્પ આત્મા જેવો છે એવો શ્રદ્ધામાં એને આવી ગયો છે જ્ઞાનપૂર્વક. શુદ્ધાત્મ સિદ્ધાંતરૂપ નિશ્ચય સમ્યક ગર્ભિત છે એટલે રહેલું છે, એ પરિણતિ સમ્યક દર્શનની ચાલુ છે. ગર્ભિત એનું નામ શું કહ્યું કે સવિકલ્પ દશામાં છે જ્ઞાની, નવ તત્વનો વિચાર પણ કરે, એક એક તત્વનો વિચાર પણ કરે. એ વખતે કહે છે કે સમ્યક દ્રષ્ટિને નિશ્ચય સમ્યક દર્શન એટલે શુદ્ધ આત્માના અનુભવપૂર્વકની જે પરિણતિ ચાલુ છે અને એ પરિણતિમાં જેવો આત્મા શ્રદ્ધામાં લીધો તો એવો જ રહ્યા કરે છે પ્રેની, એનું નામ વ્યવહારમાં નિશ્ચય સમ્યક ગર્ભિત છે કહેવાય. બહુ ગુડ વાત છે, સારી. વ્યવહાર રત્નત્રીના પરિણામમાં નિશ્ચય રત્નત્રીના જો પરિણામ હોય તો વ્યવહાર રત્નત્રીના પરિણામને વ્યવહાર કહેવાય, પણ વ્યવહાર રત્નત્રીના પરિણામમાં શુદ્ધ આત્માનું શુદ્ધાને જ્ઞાન એવું નિશ્ચય સંદેશને ચારિત્ર ન હોય, સ્વરૂપ નિર્મળતા રૂપ ચારિત્ર ન હોય તો બહારમાં પાંચમા વ્રતના પરિણામ ભલે નિરતિકાર પણ પાડતો હોય તો પણ એ વ્યવહારમાં નિશ્ચય ગર્ભિત નથી, નિશ્ચય ગર્ભિત નથી માટે વ્યવહાર અભાવ છે. વ્યવહારથી ધર્મ માને છે, નિશ્ચય ગર્ભિત નથી. નિશ્ચય ગર્ભિત હોય તો એ ચારિત્રનું શોભાચરણ ચારિત્ર એનો આનંદ એને આવવો જોઈએ, ભલે બહારમાં નગ્ન હોય પણ અંદરમાં આનંદ આવે છે. ત્રણ કસાયના અભાવ પર કોની રાહ છે, તત્વનું કઈ ભાન નહીં. જે મારા જે મારે પગે લાગવા જાય સાંભળવા જાય શું કરવું. તત્વનો યથાર સદાન વિના જીવ ટકી શકતો જ ડોલી જાય. હજી વ્યવહાર સદાની વાત ચાલે છો, નિશ્ચય સદાની વાત આમાં બહુ સરસ છે. સ્વપરના સુધાનમાં સ્વ અને પર એ બે સિદ્ધાંત વ્યવહાર છે, એક કરતા બીજું ભેડું માટે વ્યવહાર છે પ્રમાણ જ્ઞાન વિશે. માં શુદ્ધાત્મ સિદ્ધાંત રૂપ નિશ્ચય સમ્યક ગર્ભિત છે એ ગર્ભિતનો અર્થ કરશે, નિરંતર પરિણતિ કરશે આગળ. હોળી જો સો પર નું સ્થાન નથી, સો અને પર એનું સ્થાન નથી, અને જૈન મતમાં રહેલા દેવગુરુ અને ધર્મ એ ત્રણેને માને છે, નિશ્ચય સમીક્ષતો નથી પણ વિવાદ સમકિત પણ નથી. નિશ્ચય ગર્ભિત હોય તો વ્યવહાર કહેવાય, નિશ્ચય ગર્ભિત ન હોય તો વ્યવહાર ક્યાં રહ્યું? બહુ ઊંચી વાત છે અધ્યાત્મની, એટલે આ લેવાનો ભાવ આવ્યો. અમુક ઝાડમાં અમુક ફળ પાકે છે, ફળ જ્યારે એ બરાબર ફળ પાકે ને ત્યારે એના ખાનારાઓ એને મોઢું આવી જાય, ખાઈ શકે નહીં. એમ કહેવત છે, એમ કહેવત કયો, હા, ખેલુડી પાકે ત્યારે રાત પાકે, ખાઈ શકે એમ કે આવી અધ્યાત્મની વાત આ શરૂ થવાની છે. ત્યાં કેટલાક જેવો વેરાયા છે, શું થાય ઘડી જો સો પરનું સ્થાન નથી એટલે વ્યવહાર સ્થાને નથી, અને પાછું અને જૈન મતમાં અન્ય મતની વાત તો નથી, અન્ય મતનો તો આ છે જ નહીં, એ તો ગ્રહિત મિથ્યાદ્રષ્ટિ છે. આ તો ગ્રહિત મિથ્યાત્મને જેને છોડ્યું છે અને દિગંબર જૈન થયો છે અને દેવગુરુ શાસ્ત્ર સાચા માને છે, જૈન મતમાં કહેલા દેવ અર્યંત ગુરુ નિર્ગ્રંથ ગુરુ અંદર ને બહાર નિર્ગ્રંથ અને ધર્મ સાચો ધર્મ એ ત્રણેને માને છે. કોણ? કે જેને સ્વપૂર્ણ સિદ્ધાંત જ્ઞાન નથી એને, એને પણ જો આ સાચા દેવગુરુ શાસ્ત્રને માને છે તથા સાત તત્વોને માને છે, સાત તત્વોના નામ શીખી લઈએ, એના લક્ષણ જાણી લઈએ, જાણે છે, અન્ય મતમાં કહેલા દેવાદીવા તત્વાદીને માનતો નથી, અન્ય મતમાંથી નીકળી ગયો, સ્વમતમાં આવ્યો, સાચા દેવગુરુ શાસ્ત્રને શોધે છે, સ્વપ્નનું યથાર્થ સ્થાન નથી, સંકિત નથી, સમય દ્રષ્ટિ નથી, અને સાચા દેવગુરુ શાસ્ત્રને માને છે, તો એવા કેવળ વ્યવહાર સમ્યક વડે તે સમ્યક્તિ નામને પામે નહીં. દેવગુરુ શાસ્ત્રનો સિદ્ધાંત એ સંકિત, ખોટી વાત છે. જેને નિશ્ચય સમ્યક દર્શન ગર્ભિત હોય એને વ્યવહાર નહીં કહેવાય. આ વ્યવહાર નહીંમાં નથી. એવા કેવળ વ્યવહાર સમ્યકને દેવગુરુ શાસ્ત્રનો સિદ્ધાંત તે સમ્યક્તિ નામને પામે નહીં, એને સમ્યક દ્રષ્ટિ ન કહેવાય. માટે સ્વ પર એક એક શબ્દની કિંમત છે. માટે સ્વ પર ભેદ વિજ્ઞાનપૂર્વક આ સ્વ ને આ પરથી ખસીને સ્વમાં જે વસે એ ભેદ વિજ્ઞાનપૂર્વક જે તત્વાર્થસદન હોય તે સમ્યક તો જાણવું. કેટલો ખુલાસો 200 વર્ષ પહેલા કરી ગયા. પોતે સમય વ્યક્તિ હતા. બોલો, સ્વપૂર્ણ સિદ્ધાંત નથી, વ્યવહાર સિદ્ધાંત નથી, અને સાચા દેવગુરુ શાસ્ત્રને માને છે, સાત તત્વને જાણે છે, અને અન્ય મતમાં કહેલા દેવાદેવને સિદ્ધાંત છૂટી ગયું છે, અને એના તત્વો કહેલા માનતો નથી, તો એવા કેવળ વ્યવહાર સમ્યક વડે, કેવળ શબ્દ આવ્યા પર માત્ર ફક્ત એટલો વિકલ્પ, એ વડે તે સમ્યક્તિ નામને પામે નહીં. વ્યવહાર સંકિત એ નથી એને, એમ વ્યવહાર સંકિત ક્યારે કહેવાય? કે નિશ્ચય સંકિત વ્યવહારમાં ગર્ભિત હોય તો. એ મુદ્દાની વાત આમાં લખી છે. વ્યવહાર ચારિત્ર કોને કહેવાય? કે જેને નિશ્ચય ચારિત્ર અંદર ગર્ભિત પરિણતિ રૂપે હોય એને વ્યવહાર ચારિત્ર કહેવાય. બાકી વ્યવહાર ચારિત્ર ક્યાં છે? અનુભવ વિના, નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં. ગર્ભી શબ્દ છે, આવશે આગળ. ગર્ભી તો એટલે પરણતી ચાલુ છે અંદર. માટે સ્વ પર ભેદ વિજ્ઞાન પૂર્વક જે તત્વાર સદન હોય તે સમ્યક દર્શન જાણવું. વળી એવા સમ્યકથી થતાની સાથે સમ્યક દર્શન થયું એની સાથે જે જ્ઞાન સમ્યક દર્શન થવાની સાથે સાથે જે જ્ઞાન પૂર્વે પાંચ ઇન્દ્રિય તથા છઠ્ઠા મન દ્વારા ક્ષોભ સમૃપ વિખ્યાત દશામાં કુમતી કુશુત થઈ રહ્યું હતું, વિખ્યાતની ભૂમિકામાં સમ્યક જ્ઞાન ન હોય, મિથ્યા જ્ઞાન હોય. મિથ્યા જ્ઞાનને કુમતી કુશુતને સુઅવધી કહેવાય. એ થતું હતું સમ્યક દર્શન થવા પહેલા. તે જ જ્ઞાન હવે મતિશ્રુત રૂપ સમ્યક જ્ઞાન થયું. ત્યાં મિથ્યા તો ગયું, સમ્યક દર્શન થયું. ત્યાં જે પૂર્વે જ્ઞાન હતું કુજ્ઞાન, એ સુજ્ઞાન થઈ ગયું, પલટો થઈ ગયો. સમ્યક જ્ઞાન હોય, સમ્યક દર્શન યા સમ્યક જ્ઞાન હોય જ અવિના ભાવ સંબંધ છે એમ ખુલાસો કરે છે. કે સમ્યક દર્શન થયું પછી જ્ઞાનનું શું થયું? મિથ્યા જ્ઞાન થયું કે ના? મિથ્યા જ્ઞાન ન હોય પછી, પછી સાચું જ્ઞાન હોય, સમ્યક જ્ઞાન. સુમતી શું છે તે જ્ઞાન હવે મતિશુદ્ધ સમ્યક જ્ઞાન થયું. જે મતિશુદ્ધનું કુમતિ કુશ્રુત હતું, સમ્યક દ્રષ્ટિ જે કાંઈ જાણે, જે કાંઈ પણ જાણે તે સર્વ જાણવું સમ્યક જ્ઞાનરૂપ છે. જે કંઈ એને જાણપૂર્ણ થાય, સ્વ અને પરનું બેયનું, પરને જાણે તો પણ એ સમ્યક જ્ઞાન છે. મિથ્યા જ્ઞાન નથી, એમાં આત્મબુદ્ધિ થતી નથી. વ્યવહારમાં નિશ્ચય જ્ઞાન ગર્ભિત છે. શાસ્ત્ર જ્ઞાનમાં આત્મજ્ઞાન ગર્ભિત છે. શાસ્ત્ર વાંચે, શાસ્ત્ર વાંચતા હોય બે ચાર ચાર કલાક ગુરુજી વાંચતા હતા. પણ એ વ્યવહાર જ્ઞાનમાં એ ઇન્દ્રિય જ્ઞાન ચાલુ છે, એમાં પણ અતિન્દ્રિય જ્ઞાન ગર્ભિતપણે રહેલું છે. એક જ્ઞાન આત્મસન્મુખ અંશ છે, એ આત્માને જાણે છે અને એ વખતે આનંદ પણ આવે છે. એ આનંદ પણ પર્યાય ભોગવી લે છે, એ તો ભોગવતો નથી. કે વ્યવહાર જ્ઞાનમાં નિશ્ચય જ્ઞાન ગર્ભિત રહેલું છે તો વ્યવહાર જ્ઞાન કહેવાય. અને જો આત્મભાન નથી ને આત્મજ્ઞાન નથી તો એટલું શાસ્ત્ર વાંચે તો એને વ્યવહાર નહીંનો વિષય ન કહેવાય. વ્યવહાર નહીં સાપેક્ષ છે, નિશ્ચય નહીં હોય તો વ્યવહાર નહીં કહેવાય. એમ ગુરુદેવ કે આટલું બધું, આટલું બધું આકરું કેમ જ્ઞાન કરવું? તારું હિત થાય એમ કે આમાં તો કર, નક્કર તો તું જાણ. બધા જ્ઞાનમાં રસ, પણ આત્મજ્ઞાન આવે ત્યાં એને ઝોલા આવે. ઘણા ગુરુદેવની હાજરીમાં ઝોલા ખાય, ગુરુદેવ જોઈ લઈએ તરત જ રસ વિના ના વેઠે આવે. બૈરાઓ આવતા હોય તો શું કરે? ગુરુદેવ પૂછે પાછા કેમ તમારે ઘેર તો કોઈ આવતો નથી, બીમાર છે? એ પૂછી લો. એટલે એ તો જાય ભુરજોલા ખાય. એ બધા માટે છે, એ પરોપરો થયો. શું કહ્યું? કે સમ્યક દર્શન જયારે થાય છે એની પૂર્વે નિત્યા તો અવસ્થા હતી ત્યારે એને ખૂબ હતી, ખૂબ શુદ્ધ હતું, અજ્ઞાન હતું. જ્યાં સમ્યક દર્શન થયું, આત્મા અનુભવ થયો, ત્યારે તે જે જ્ઞાન પૂર્વે કુમતી હતું એ જ્ઞાન સમ્યક થઈ ગયું. સમ્યક દર્શનના સદભાવમાં જ્ઞાન સમ્યક નામને પામ્યું હવે. અને જેને જાણે એને સમ્યક જ જાણે છે, એને પોતા પણ જાણતું નથી. એ જાણે છે પણ ઇન્દ્રિય જ્ઞાને નહીં. ઇન્દ્રિય જ્ઞાને એને જાણે તો જાણે, હું નથી જાણતો એવું તો એને પરિણમન ચાલુ અંદરમાં હોય છે. ગર્ભિત ગર્ભિત જ્ઞાન છે. એક પ્રગટ ઉપયોગરૂપ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન અને એક પરણતિરૂપ ગર્ભિત જ્ઞાન અંદરમાં ચાલુ છે. એ આત્માને જાણ્યા જ કરે છે. ઊંઘમાં પણ જાણે, લડાઈમાં જાય તોય જાણે. બોલો. હા, એક જ્ઞાનના બે ભાગ પડે અનુભવ પછી. થોડુંક સત્તાવળ, થોડું પર સત્તાવળ, સત્તાવળમાં શ્રી જ્ઞાન છે એ નિર્જારાનું કારણ છે. અને પરસત્તાવળમાં શ્રી જ્ઞાન જેટલું છે જ્ઞેની સંમુક્તિને જાણે છે તો એ જ્ઞાન બંધનું કારણ છે. એ સમ્યક પણ બંધનું કારણ થાય છે. વિખ્યાતોરિયું જ્ઞાન હવે શાસ્ત્ર વાંચે તો ઓલું જ્ઞાન ગર્ભિત હોય છે. કોઈ ન્યારે વાત કરતા હોય ને જ્ઞાની જ્ઞાની કોઈ ન્યારે વાતો કરે ગ્રસ્ત હોય છે. વેપાર રોજગારમાં હોય, દાખલ તરીકે કુટુંબ કબીલામાં બેઠા હો, વાતો કરે પણ ઓલું જ્ઞાન જે પ્રગટ થયેલું છે ને એ ગર્ભિત ચાલુ છે. પ્રણતિ રૂપે ચાલે નિરંતર. શાંતિના ધર્મ લડાઈમાં જતા હતા, એ તો ન જાય, એના સેનાપતિ જાય, પોતે તો જાય થોડાક કહે, તો પણ એનું જ્ઞાન ગર્ભિત અંદરમાં જ્ઞાન આત્માને જાણ્યા કરે સમય સમય. એક વખત ભેદ વિજ્ઞાન થઈ જાય સ્વ અને પરનો વિભાગ અભેદનું જ્ઞાન થાય પછી એનું કઈ વાંધો વાંધો નથી. એટલે છૂટ નથી એને કાંઈ પાપ કરવાની છે. એ સમ્યક દ્રષ્ટિ જો આગળ, એ સમ્યક દ્રષ્ટિ જો કદાચિત ઘટપટ આદિ પદાર્થોને અયથાર્થ પણ જાણે, ઘડો હોય અંધારામાં અને કંઈ કૂતરું બેઠું છે કોઈ એમ જાણે, અયથાર્થ જ્ઞાન, ઘટપટ આદિ પદાર્થોને અયથાર્થ હોય એના કરતા જુદું જાણે, યથાર્થ પણ જાણે, તો તે આવરણજનિત ઔદયિક અજ્ઞાન ભાવ છે. આવરણજનિત ઔદયિક અજ્ઞાન ભાવ છે. એ જ્ઞાનમાં તથા પ્રકારનું આવરણ છે અને એની યોગ્યતા એવી છે કે હોય એના કરતા જુદું જાણ પણ થાય એટલે પ્રતિભાસ. એમ એ જ્ઞાન છે, એ આત્મજ્ઞાન નથી, ઇન્દ્રિય જ્ઞાન છે. એ ઇન્દ્રિય જ્ઞાન જેમ છે એમ ન જાણે ને પર જાણે, સમ્યક જ્ઞાનીનું હો જ્ઞાન. હવે સમ્યક દ્રષ્ટિની વાત ચાલે છે. એ સમ્યક દ્રષ્ટિ જો કદાચિત ઘટપટાદી પદાર્થોને અયસાર પણ જાણે તો તે આવરણજનિત, એમાં ઉપયોગમાં એટલું પરનું આવરણ જ્ઞાનાવન કરવાનું આચ્છાદિત થાય છે. એને ઔદયિક ભાવ કહેવાય. સૂક્ષ્મ ભાવ ન લગતા આવરણજનિત ઔદયિક અજ્ઞાન ભાવ છે. એટલો અંશ સૂક્ષ્મ નથી એટલે ઉદય ભાવ કયો. સત્તા સૂત્રમાં છે આ 21માં અજ્ઞાનને પણ ઉદય ભાવ માને છે. બંધનું કારણ 53, 18, 21, 9, 2 છે. આવરણજનિત ઔદયિક અજ્ઞાન ભાવ છે. અનેક સૂક્ષ્મ રૂપ પ્રગટ જ્ઞાન છે તે તો સર્વસમજ્ઞાન જ છે, ઓલું મિથ્યા જ્ઞાન નથી. ફરીને શું કહ્યું કે સમ્યક દ્રષ્ટિ પોતે ઘટપટાદીને જુદું જ જાણે, એના ખ્યાલમાં જુદો આવે, હોય સિંદરી અને લાગે કે સરફ છે અંધારામાં એમ લાગી જાય કદાચ એને, તો પણ એ મિથ્યા જ્ઞાન નથી, એ તો સમ્યક જ્ઞાન. પણ તો એ જ્ઞાનનું નામ શું કહેવું કે આવરણજનિત ઔદયિક અજ્ઞાન ભાવમાં જાય. અજ્ઞાન તથા પ્રકારના જ્ઞાનનો ઉગાડ નથી. પરને જાણવા વાળું જે જ્ઞાન એમાં એને આવરણ એ વખતે આવે છે તો યથાર્થ નથી. કપડાને પીળું પણ જાણે સમ્યક દ્રષ્ટિ, ભોજોડું જાણે પીળું, એ આત્મજ્ઞાન નથી, આત્મજ્ઞાન જૂનું ને ઇન્દ્રિયજ્ઞાન જૂનું, આ બે ભેદ કોઈ સમજતો નથી. આમાં ચોખ્ખા શબ્દો છે. ઇન્દ્રિય જ્ઞાન જે વિપરીત જાણે છે એના ત્રણ વિશેષણ મિલકાયેલા, આવરણ જનિત, અવદૈવ અને અજ્ઞાન, ત્રણ શબ્દો મિલકા. એમાં ક્ષોપક્ષમ ના લખું, હવે પછી ક્ષોપક્ષમ લખાઈ જુઓ. અને ક્ષોપક્ષમ રૂપ પ્રગટ જ્ઞાન છે, અતિન્દ્રિય જ્ઞાન ક્ષોપક્ષમ છે, તે તો સર્વ સમ્યક જ્ઞાન જ છે, એમાં ક્યાંય અજ્ઞાનનો અંશ નથી. આ થોડોક અભ્યાસ હોય ને તત્વાર સૂત્ર આદિનો ગોમસ્તારનો થોડોક ખ્યાલ આવે વધારે, એટલે પ્રવેશિકા પેલી વાંચવા જેવી છે. દરેક આમાં પ્રવેશિકામાં બધું આમાં આ છે આવે છે, એમાં ઘણું આવે છે. એમાં જૈન સિદ્ધાંત પ્રવેશિકા, હું હમણાં મુંબઈને કલકત્તા ગયો તો પેલું શું વાંચું, પેલું પ્રવેશિકા વાંચું, પછી મોક્ષા પ્રકાશ ને પછી અગિયાર ભાગ, એમ ત્રણ તબક્કા વાર તમે અભ્યાસ કરો. આવરણ જનિત, ઔદયિક, અજ્ઞાન ભાવ છે. હવે અત્યારના વિદ્વાનો પણ એ તો ક્ષોપક્ષમ જ્ઞાન છે, બંધનું કારણ નથી. ક્ષોપક્ષમ જ્ઞાન બંધનું કારણ નથી, એ અજ્ઞાનને પણ ક્ષોપક્ષમમાં નાખી નાખ્યો એને. આ ક્ષોપક્ષમ નથી, આવરણ જનિત, ઔદયિક ભાવ અને અજ્ઞાન ભાવ છે. અજ્ઞાન તથા પ્રકારનું જ્ઞાન નો ઉઘાર નહીં, એનું નામ અજ્ઞાન. અજ્ઞાન એટલે આત્માને જાણતો નથી એવું અજ્ઞાન એ અર્થ નથી. અહીંયા પર સંબંધ એનું આવરણ છે અને તથા પ્રકારે જાણતો નથી એટલા પૂરતું એને અજ્ઞાન કહેવામાં આવે છે. જેમ તેમ ઘડાને ઘડા ન જાણે અને બીજું જાણે તો અજ્ઞાન કહેવાય. એ પ્રકારનું પર સંબંધી અજ્ઞાન. એ વખતે પણ સૂક્ષ્મ જ્ઞાન જે આત્માને જાણે છે એ ગર્ભી તો ચાલુ છે, રહેલું છે એમાં. અને સૂક્ષ્મ પ્રગટ જ્ઞાન છે એ પ્રગટ અતિન્દ્રિય જ્ઞાન આત્માને જાણનારું, તે તો સર્વ સમ્યક જ્ઞાન જ છે. એમાં મિથ્યા જ્ઞાન કે અજ્ઞાન કઈ શબ્દ નથી. જોમાં અજ્ઞાન વાપરતું આમાં સમ્યક જ્ઞાન વાપરું, અમે મિથ્યા જ્ઞાન ન વાપરું. ત્રણ શબ્દ ફેર કે ગણો, આવરણ જનિત, અવદયિક અને અજ્ઞાન ભાવ વાપરું, મિથ્યા જ્ઞાન ન વાપરું એમાં. કેમ કે સમ્યક જ્ઞાનના જ્ઞાનની વાત ચાલે છે. અભ્યાસ કરે તો બહુ મજા આવે. અને આમાં ક્ષોપક્ષમ વાપરું બીજામાં, અને ક્ષોપક્ષમ રૂપ પ્રગટ જ્ઞાન છે તે તો સર્વ સમય જ્ઞાન છે, એ બધું સમય જ્ઞાન કહેવાય. એમ જેમ કે જાણવામાં પદાર્થોને વિપરીત રૂપે સાચતું નથી, કેમ કે જાણવામાં પદાર્થો છે એને વિપરીત રૂપે જાણતો નથી. એ ઘડા ઘડો છે મારો છે, જ્ઞાનનું જ્ઞેય છે એમ માનતા નથી, વિપરીત થઈ ગયું તો કે ઇન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય ઘડો માને કે મારું જ્ઞાન હું એને જાણું છું તો અજ્ઞાન થઈ ગયું. એવું સમય જ્ઞાની અજ્ઞાન ન હોય. જેમ કે જાણવામાં પદાર્થોને એવી રીતે માપ સાચતું નથી માટે તે સમય જ્ઞાન એવો જ્ઞાનનો છે. દેડકાને અરણ્યાને સમય જ્ઞાન થાય ને એનું જે સૂક્ષ્મ જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન એ કેવળ જ્ઞાનનો છે. કેટલું બધું લખ્યો છે જો વધતું હતું કેવળ જ્ઞાન થાય, કેવળ જ્ઞાનનો છે, આત્માનો અંશ ન લખો. કેવળ જ્ઞાન પણ પર્યાય છે અને આ મતિશુદ્ધ પણ પર્યાય છે, પણ ઓલું પૂર્ણ છે અને આ અપૂર્ણ છે, થોડું છે અંશે ઉઘાડ, તો એ કેવળ જ્ઞાનનો અંશ લખો. બોલો, બહુ માલ ભેગો છે આમાં તો અવારનવાર વાંચવા જેવું છું. કેવો જ્ઞાનનો અર્થ છે, કેવો જ્ઞાનનો અર્થ એટલે સમ્યક જ્ઞાનની અપેક્ષા એ ઓલું પ્રત્યક્ષ બધું જાણે છે અને આ પ્રત્યક્ષ થોડું જાણે છે એમ નથી, આ તો પરોક્ષ જ છે. એ પછી સમજવું જોઈએ એમ. એ ત્રણ કાળ ત્રણ લોકને જાણે અને આ પણ પ્રત્યક્ષ જાણે થોડા પદાર્થ. ના ના, એ જાણવાની વિવક્ષા છે. આમ જાતિની અપેક્ષા એ છે. કેવળ જ્ઞાન છે એ સમ્યક જ્ઞાનની જાતિ છે અને આ મતિ શુદ્ધ પણ જાતિ સમ્યક જ્ઞાનની છે. માટે એનો અંશ કયો અને વધતા વધતા કેવો જ્ઞાન થાય એમ. જેમ થોડુંક મેઘપટલ વાદળ વિલય થતા જે કઈ પ્રકાશ પ્રગટે છે તે સર્વ પ્રકાશનો અંશ છે. પ્રકાશનો અંશ જેમ કેવો જ્ઞાનનો અંશ છે એમાં પ્રકાશનો અંશ છે. શું કહ્યું? થઈ ગયો ટાઈમ પોણો કલાક, બસ થાક લાગી જવા. એકાદું ભજન બોલો, ટાઈમ છે.
જો ગુયા કે કાવે Hallelujah.